अभिषेकत तथा नमम लौ वनवास दुखत मुखाम्बुज श्री रघुनंदनस्य मे सदास्तु सामंजुल मंगल प्रदा जयंती बाणासुरमौलिलालिता दशास्य चूडामणिचक्रचुंबनी सुरासुरादीश शिखांत शायिनो भवच्छिदस्त्रंबक पाद पांसव मुखं करोति वाचालं अंगुं लंगयते गिरि यत्कृपातमहं वंदे परमानंदमाधवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि ગીતાના છઠ્ઠા અધ્યાયના આધાર પર આત્મસંયમ યોગની વિચારણા આપણે ગઈકાલે કરી દીધી. એ પણ જોયું કે આત્મસંયમ યોગ, શરીર સંયમ યોગ, મનના સંયમનો યોગ, ત્રણેય પ્રકારના યોગમાં કેવો તફાવત રહેલો છે. આત્મસંયમ યોગ પોતાની જાતને શોધવાનો, પોતાની જાતના સાક્ષાત્કારનો યોગ છે. અને માનવ જ્યાં સુધી પોતાની જાતને ઓળખે નહીં, પોતાના સ્વરૂપને સમજે નહીં અથવા પોતાનો સાક્ષાત્કાર સાધે નહીં, ત્યાં સુધી સમસ્ત સંસારને જાણવાના પ્રયત્નો કરે તો પણ તે પ્રયત્નો અધૂરા રહી જાય. ચંદ્રની અંદર ઉતરાણ કરે, મંગળની અંદર પહોંચી જાય, પૃથ્વીની પરિક્રમા કરે, વાયુમંડળની અંદર રહેનારા જુદા જુદા તત્વોને સમજવાને માટે ચેષ્ટા કરે, જુદા જુદા ગ્રહ અને ઉપગ્રહોની અંદર પહોંચે, પરંતુ પંચમહાભૂતનો પોતાનો જે ગ્રહ છે, એ ગ્રહની અંદર જે જીવન છે, જે ચૈતન્ય સત્તા સમાયેલી છે, એ ચૈતન્ય સત્તાને જ્યાં સુધી ઓળખવા માટે પ્રયત્ન કરે નહીં, જ્યાં સુધી એનો સાક્ષાત્કાર કરવાને માટેની સમુચિત સાધનાનો સહારો ના લે, ત્યાં સુધી એની શોધ પૂરી થતી નથી, ત્યાં સુધી એને શાંતિ સાંપડી શકતી પણ નથી. સમગ્ર શાસ્ત્રોનું અધ્યયન, સર્વ પ્રકારના તપો, સર્વ પ્રકારના વ્રતો અને નિયમોનું એકમાત્ર ધ્યેય પોતાની અંદર અને સમસ્ત સંસારની અંદર વિરાજેલા પરમાત્માને ઓળખવાનો. અને જ્યાં સુધી માનવ પોતાની અંદર રહેલા અને સમસ્ત સંસારની અંદર વ્યાપેલા પરમાત્માને ઓળખવાને માટે કોશિશ કરતો નથી, ત્યાં સુધી સાચા અર્થમાં સાધક, તપસ્વી અથવા યોગી બની શકતો. એટલે ભગવાને ગીતાના છઠ્ઠા અધ્યાયના આરંભમાં જ કહ્યું કે એવો યોગ જોઈએ, એવો યોગ માનવને માટે આશીર્વાદરૂપ બની શકે કે જે યોગ પોતાની જાતનો સંયમ કરવાની સાધનામાં મનુષ્યને કુશળ બનાવતો હોય. સંયમના જુદા જુદા અર્થો આપણે ત્યાં કરવામાં આવે છે. સંયમનો એક અર્થ એવો પણ કરવામાં આવે છે જેને આપણે કાબુ કહીએ, નિયમન કહીએ, નિયંત્રણ કહીએ. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે સંયમ શબ્દને પ્રયોજવામાં આવ્યો છે, એ સંયમ શબ્દનો અર્થ જરા જુદી જાતનો છે. અને તે સંયમ શબ્દની વ્યાખ્યા મહર્ષિ પતંજલિએ પોતાના યોગ દર્શનની અંદર કરેલી છે. महर्षि पतंजलिए पोताना योग दर्शन नी अंदर संयम शब्द नो प्रयोग कर्यो छे। अने संयम एटले शू तेने समझावा माटे एक सुंदर सूत्र लख्यु छे। महर्षि पतंजलि एम कहेवा मांगे छे के जारे कोई धारणा करे परमात्मा नी अंदर पोताना चित्त ने जोड़वा माटे तैयार बने अने पोताना चित्त ने जोड़वाने परिणामे जारे एनु चित्त जोड़ाय ध्यान थई जाय अने ध्यान करनारू चित्त पण छेवटे परमात्मा नु ध्यान धरता धरता बाह्य विषयों ने पदार्थों ने भूली ने परमात्मा नी अंदर एक रूप बनी जाय अथवा डूबी जाय त्यारे चित्त नी जे शांत अवस्था थई जाय छे जे अवस्था दरमियान योगी ने पोताना शरीर नु भान पण रहेतु नथी आजूबाजू ना जगत नो ख्याल रहेतो नथी पोते ध्यान करे छे एवी ध्यान नी प्रवृत्ति नो पण ख्याल रहेतो एवी जे अवस्था छे एने संयम कहेवामां आवे। महर्षि पतंजलि तेने संयम नु नाम आपे छे। धारणा ध्यान अने समाधि त्रणे ज्यां एक बनी जाय छे त्रयम एकत्र संयमः। योग दर्शन मा महर्षि पतंजलि ए सूत्र लख्यु छे के त्रण जारे एकत्र थई जाय तो संयम थई जाय। अने गीता ना छठा अध्याय नी अंदर जे आत्म संयम योग नु वर्णन करवामां आव्यु छे ए आत्म संयम पण आ प्रकारनो संयम छे। आगळ जारे आपणे श्लोको ने जोईशुं त्यारे समझाशे કે મહર્ષિ પતંજલિએ જે પ્રકારના સાધનાત્મક આત્મસંયમની વાત પોતાના યોગ દર્શનમાં કરી તે જ પ્રકારના આત્મસંયમની વાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગીતાની અંદર કરી રહ્યા છે। અને એવા સંયમને માટે યોગી બનવાનું આવશ્યક છે, પરંતુ તે યોગ કેવો હોવો જોઈએ તેની ચર્ચા શ્રીમદ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર કરવામાં આવી। જ્યાં સુધી સાધક યોગી બને નહીં, જ્યાં સુધી સાધક ત્યાગી અથવા સંન્યાસી થાય નહીં, ત્યાં સુધી આત્મસંયમનો યોગ થઈ શકતો નથી। ઘણા માણસોને એમ લાગે છે કે યોગી થવું એટલે ઘર છોડીને ક્યાંક ચાલ્યા જવું, ત્યાગી થવું એટલે સમાજના અથવા સંસારના જે આપણા સ્નેહમય સંબંધો હોય તે સંબંધોનો વિચ્છેદ કરવો, એ સંબંધોને તિલાંજલિ આપી દેવી, જે કર્તવ્ય કર્મો આપણે કરતા હોઈએ તે કર્તવ્ય કર્મોને છોડી દેવા, તેનું નામ સંન્યાસ। ઘણાના મનમાં એવા ખ્યાલો પ્રવર્તે છે કે વસ્ત્રોને બદલી નાખવા એટલે સંન્યાસ સધાય છે, નામને બદલવું એટલે પણ સંન્યાસ નામની વસ્તુનું નિર્માણ થાય છે, પોતાના ઘરને મૂકી દેવું ક્યાંક બીજે રહેવું આશ્રમમાં મઠમાં અથવા વૃક્ષની નીચે વસવું તો સંન્યાસ થયો એમ ગણાય છે। કેટલાકને એમ લાગે છે કે શરીરે ભસ્મ ચોળવી અથવા તો પોતાની વેશભૂષાને અને પોતાના નામને બદલી કાઢવું તે સંન્યાસનું લક્ષણ છે, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન તેવા સંન્યાસનું પ્રતિપાદન કરતા નથી। ભગવાન એમ કહેવા માંગે છે કે જે સંન્યાસની જે ત્યાગ અથવા યોગની આવશ્યકતા પરમાત્માના સાક્ષાત્કારને માટે પોતાના જીવનના કલ્યાણને માટે છે તે સંન્યાસ તે ત્યાગ તે યોગ બહારનો હોઈ પણ શકે અને બહારનો ના પણ હોઈ શકે। ત્યાગ તો બે પ્રકારના છે, એક્સટર્નલ રિનન્સિએશન ઇન્ટરનલ રિનન્સિએશન, અંદરનો ત્યાગ બહારનો ત્યાગ। નામ બહારથી છોડી દીધું, કપડાં બહારથી બદલી દીધા, ઘરનો બહારથી ત્યાગ કરી દીધો, આ બધો બહારનો ત્યાગ કહેવાય। પરંતુ ભગવાન જે ત્યાગનું વર્ણન કરવા માંગે છે અને જે ત્યાગ પ્રત્યે અંગુલી નિર્દેશ કરીને જે ત્યાગનો મહિમા ગાય તે ત્યાગ તો અંદરનો ત્યાગ છે, બધા જ માનવો કરી શકે તેવો ત્યાગ છે, ઘરમાં રહીને કરી શકાય, કર્તવ્યોનું અનુષ્ઠાન કરતા કરતા તે ત્યાગનો આધાર લઈ શકાય, કોઈ પણ પ્રકારના વસ્ત્રો આપણે પહેરતા હોઈએ, કોઈ પણ પ્રકારના સંપ્રદાય વિશેષમાં અથવા તો પંથમાં વિશ્વાસ રાખતા હોઈએ, તો તે વિશ્વાસને અખંડ રાખીને પણ તેવા ત્યાગનો, તેવા યોગનો, તેવા સંન્યાસનો આધાર લઈ શકાય. ભગવાન એવી રીતે આ ત્યાગનું વર્ણન ગીતાના 6 અધ્યાયના 1 શ્લોકમાં કરી બતાવે. અનાશ્રિતઃ કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યોઃ સસંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ યમ સંન્યાસમિતિ પ્રોક્તમ. ભગવાન કે છે કે સંન્યાસ અને જે યોગ છે તે યોગ તો ઘણી ઊંચી વસ્તુ છે. બહારના ત્યાગ અને સંન્યાસથી તે ઊંચી વસ્તુ કેટલીક વાર સહેલાઈથી પમાતી નથી, અને કેટલીક વાર સંસારમાં રહેનારા માનવોની અંદર પણ તેવો ત્યાગ, તેવો યોગ, તેવો સંન્યાસ એનો અર્ક આપણને જોવા મળે છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર એવા એક સંન્યાસીની વાત આવે છે, એવા એક ત્યાગી પુરુષની વાત આવે છે કે જે યોગી અથવા ત્યાગી પુરુષે પોતાનું નામ બદલ્યું નથી, પોતાના વસ્ત્રોને પણ બદલ્યા નથી. સામાન્ય વસ્ત્રો જે પ્રકારના પોતે પહેરતા હતા તેવા જ વસ્ત્રોને ધારણ કર્યા છે. નામ પણ પોતાનું જેવું હતું તેવું જ રાખ્યું છે, પરંતુ મનની વૃત્તિને બદલી છે, મનના વિચારો અને ભાવોમાં પરિવર્તન આણ્યું છે. પોતાના મનની અંદર જે કુવિચારો પેદા થતા હોય તે કુવિચારોને તિલાંજલિ આપીને સદવિચારોની પ્રતિષ્ઠા એમણે પોતાના જીવનની અંદર કરી છે, અને અનાત્મ પદાર્થોમાંથી પોતાના મનને અથવા ચિત્તવૃત્તિને પાછી વાળી અને પરમાત્માની અંદર પોતાના પ્રાણને પરોવ્યો છે, અને પોતાના સમગ્ર જીવનને પરમાત્માના ચારુ ચરણોમાં સમર્પિત કરવાની સાથે સાથે પોતે જે કર્મ લોકસેવાના કર્મો કરે તે લોકસેવાના કર્મો કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કામના સિવાય કરવાનો આગ્રહ રાખ્યો છે, તેવા એક આદર્શ ત્યાગીની વાત ઉપનિષદ કાળમાં છાંદોગ્ય ઉપનિષદની અંદર આવે છે. અને એની સામે એક બીજો વ્યક્તિ વિશેષ છે, રાજા છે, કે જે રાજા કર્મો કરે છે ખરો, દાન કરે છે, વ્રતો નિયમોનું પાલન પણ કરે છે, યજ્ઞો પણ કરે છે, કરાવે છે, પરંતુ હંમેશા કામના રાખે કે આ દાન કરવાથી, આ યજ્ઞ કરવાથી, આ વ્રતો કરવાથી મને મર્યા પછી સ્વર્ગ સાપશે, આ બધું કરવાથી મને વધારે ને વધારે લક્ષ્મીની, વૈભવની, ઐશ્વર્યની પ્રાપ્તિ થશે, મારું રાજ્ય અખંડ રહેશે, મારી સત્તા ને મારો અધિકાર અકબંધ રહેશે, યાવત ચંદ્ર દિવા કરો એક પ્રકારના વૈભવમાં અથવા ઐશ્વર્યમાં હું રહીશ, આ પ્રકારની કામનાથી પ્રેરાઈને કર્મો કરે છે. પોતાની જે પ્રજા છે તે પ્રજાના પાલનના પણ જુદી જુદી જાતના કર્મો કરે છે ખરો, પણ બદલાની આશાથી કરે છે, પુરસ્કારની ઈચ્છાથી કરે છે કે આ બધા હું કર્મો કરું છું તેના બદલામાં પ્રજા મારી વાહ વાહ કરશે, પ્રજા મારા જયગાન ગાશે, અને એના પરિણામે મારી પ્રતિષ્ઠામાં અભિવૃદ્ધિ થશે. નિષ્કામપણે કાંઈ પણ કરતો નથી. તો એવો એક રાજા છે, એ રાજાનું નામ છાંદોગ્ય ઉપનિષદની અંદર મહારાજા જાનુશ્રુતિ રાખવામાં આવેલું છે, જાનુશ્રુતિ. અને તે રાજા પોતાના રાજ્યભવનમાં એકવાર બેઠો છે, ખુલ્લી અગાસીમાં, રાત્રિનો સમય છે, અને એવા સમયે બે હંસ પક્ષી એના માથા ઉપરથી ઉડતા ઉડતા પસાર થાય. એક હંસ પક્ષી આગળ પસાર થાય છે, બીજું એ હંસ પક્ષી તેની પાછળ જાય છે. પાછળ જનારું ઉડનારું જે હંસ પક્ષી છે તે આગળ જનારા હંસ પક્ષીને કહે છે કે ભાઈ જરા સંભાળીને ઉડજે, તો કઈ સાધારણ માણસના ઉપરથી ઉડતો નથી, આ તો મહાન મહિમા વાળો મહારાજા જાનુશ્રુતિ છે, અને એનો પ્રભાવ અને એનો પ્રતાપ એટલો બધો અસાધારણ છે કે તને બળીને ભસ્મીભૂત કરી નાખશે, એને જો સહેજ પણ તું અડીશ તો એનો પ્રતાપ એના શરીરમાંથી એવા કિરણો નીકળે છે, એ કિરણોમાં તું નષ્ટ થઈ જશે. આગળનો જે હંસ પક્ષી હોય છે, એ હંસ પક્ષી પાછળના હંસ પક્ષીની વાત સાંભળીને ઉડતા ઉડતા જ જવાબ આપે છે કે તું ચિંતા ન કર. આ જાનશ્રુતિ રાજાનો મહિમા તું કહે છે તેવો હશે, પરંતુ એના મહિમા કરતા પણ વધારે મહિમા રૈકવ મુનિનો છે. અને તે રૈકવ મુનિના મહિમાથી હું ડરતો નથી, કારણ કે એનો મહિમા ડરાવે તેવો નથી. આ રાજાનો મહિમા ભલે ડરાવે તેવો હોય, પરંતુ મને ભસ્મીભૂત નહીં કરી શકે. રાજા જે જે કર્મો કરે છે તે કર્મો સકામ વૃત્તિથી કરે છે, ફલની આશા રાખીને કરે છે. એટલે એના પ્રતાપની અંદર જેટલું જોઈએ તેટલું અસાધારણપણું દેખાતું નથી. એમ કરીને પેલો હંસ પક્ષી ઉડી જાય છે, પાછળનો હંસ પક્ષી પણ એની પાછળ ઉડી જાય છે. પરંતુ મહારાજા જાનુશ્રુતિ હંસ પક્ષીઓની જે વાત હતી તેને સાંભળી જાય છે, સાંભળવામાં હોશિયાર હોય છે, પક્ષીઓની વાતને પણ સમજી શકતો હોય છે. એટલે એને શોક થઈ જાય છે, વિષાદ થાય છે. એને એમ થાય છે કે મારા જેવો મહિમા તો સંસારમાં કોઈનો પણ નહોતો, અને હવે જયારે એને એમ સંભળાય છે કે મારા કરતા પણ વધારે મહિમા વાળો કોઈ રૈકવ નામનો મુનિ છે સંસારની અંદર, તો એના મનની અંદર અસંતોષનો ઉદ્ભવ થાય. સત્પુરુષનું એ લક્ષણ હોય છે કે પોતાના કરતા કોઈ વધારે જ્ઞાની છે, પોતાના કરતા કોઈ વધારે ગુણિયલ છે, પોતાના કરતા કોઈ વધારે શાંતિ સંપન્ન છે, પોતાના કરતા કોઈ વધારે તપશ્ચર્યા કરનાર છે, પોતાના કરતા કોઈ વધારે સુખી છે, એવું જો સાંભળે તો સત્પુરુષને પ્રસન્નતા થાય છે. સત્પુરુષને એવા પોતાના કરતા આગળ પડતા માનવને મળવાનું મન થાય છે, એના પ્રત્યે પૂજ્ય ભાવ પ્રગટે છે. પરંતુ જે સત્પુરુષ નથી હોતા એવા પુરુષો જ્યારે એમ સાંભળે કે કોઈ પોતાના કરતા વધારે જ્ઞાની છે, કોઈ પોતાના કરતા વધારે વિદ્વાન છે, કોઈ પોતાના કરતા વધારે અધિકાર સંપન્ન છે, કોઈ પોતાના કરતા વધારે પ્રતિષ્ઠિત છે, કોઈનો પોતાના કરતા વધારે યશ સંસારની અંદર એ નકેન પ્રકારેણ એક અથવા બીજા કારણથી ફેલાયેલો છે, પોતાના કરતા કોઈ વધારે તપશ્ચર્યામાં આગળ છે, પોતાના કરતા કોઈના ઉપર વધારે પરમાત્માની પરમ કૃપા છે, અથવા તો પોતાના કરતા વધારે સાંસારિક રીતે પણ કોઈ સુખી અથવા સમૃદ્ધ છે, તો જે સત્પુરુષ નથી હોતા તેમને ઈર્ષા થાય છે, દુઃખ થાય છે, શોક થાય છે, એમની અંદર ગુણદર્શીપણાનો અભાવ હોય છે, એટલે બળતરા થાય છે. અરે રે, મારા કરતા કોઈ મોટું પાક્યું સંસારની અંદર? જાનશ્રુતિ રાજાનો સ્વભાવ કંઈક અંશે એવો હોવાથી એને રાતભર નિદ્રા આવી જ નહીં. ઉપનિષદની અંદર હંસ પક્ષીના વર્ણન કરવામાં આવ્યા. વિદ્વાનો એમ પણ કહે છે કે હંસ પક્ષી એટલે પરમ હંસો, જે સંસારની અંદર નીર અને ક્ષીરનો વિવેક કરે, સત્યને અસત્યને સમજે, નિત્ય વસ્તુ ને અનિત્ય વસ્તુ શું તેનું જ્ઞાન પ્રાપ્ત કરે, અને પછીથી નિત્યને પકડે, સત્ય પરમાત્માને જ ભજે, સંસારની અંદર આવીને અનિત્ય અસત્ય સંસારના પદાર્થોની આસક્તિ ના રાખે, એવા જે પુરુષો છે, જ્ઞાની પુરુષો, તે પરમહંસો કહેવાય છે. તો આવા પરમહંસો એટલે સંતો આ રાજાની પાસે પહોંચ્યા હશે અને રાજાને આ પ્રકારે રૈકવ મુનિનો પરિચય પ્રદાન કર્યો હશે. રાજાને તો એટલો બધો વિષાદ થઈ ગયો કે રાતે ઊંઘ પણ આવી, બીજી રાત્રે પણ ઊંઘ આવી નહીં, દિવસે પણ એનું ચિત્ત હંમેશા અસંતોષનો અનુભવ કરતું જ રહ્યું. એટલે પોતાના મંત્રીઓને બોલાવીને રાજાએ આદેશ આપ્યો કે આ રૈકવ કોણ છે તેની તપાસ કરો, મારા કરતા એનો મહિમા વધારે કેવી રીતે? હું તો સંસારની અંદર યજ્ઞો કરું છું, સંસારની અંદર લોક સેવાના કર્મો પણ કરું છું, વ્રત અને તપનો પણ આધાર લઉં છું, પ્રજાની સેવા પણ કરું છું, તો મારો મહિમા વધારે હોવો જોઈએ. રૈકવનું તો નામ મેં હમણાં જ સાંભળ્યું, એનો મહિમા વળી વધારે કેવો, અને તે છે કોણ? મારા રાજ્યમાં જ્યાં પણ તે હોય ત્યાંથી તેનો પત્તો તમે મેળવી આપો, અને જ્યારે પણ તમને એની માહિતી મળે ત્યારે તે રૈકવાને અહીંયા લઈ આવો. મંત્રીઓ રાજાના આદેશને અનુસરીને રૈકવ મુનિની શોધ કરવાને માટે ચારે તરફ નીકળી પડ્યા. દિવસો વહી ગયા, છતાં પણ રૈકવ મુનિનો પત્તો લાગ્યો. રૈકવ મુનિ મૂંગા મૂંગા કાર્ય કરતા હતા, લોકોની સેવા કરતા હતા, પરંતુ પ્રતિષ્ઠાની પરવા રાખ્યા સિવાય કરતા હતા. એટલે બહુ ઓછા બહારના માણસો એમને જાણતા હતા. પરમાત્માની ભક્તિ કરતા હતા, પરમાત્માને માટે તપશ્ચર્યા કરતા હતા. આત્મજ્ઞાનથી અલંકૃત બનીને પોતે શાંતિપૂર્વક જીવનમાં શ્વાસ લેતા હતા. કોઈ પણ પ્રકારની લૌકિક અથવા પારલૌકિક કામના કે વાસનાની ઈચ્છા રાખતા નહોતા. એટલે એમને જાણનારા પણ ઓછા હતા. ઘણા દિવસો જ્યારે વહી ગયા ત્યારે એક દિવસ મંત્રીઓમાંના કેટલાક મંત્રીઓ એક જંગલમાં પહોંચી ગયા. એ જંગલમાં નાનું સરખું ગામ હતું અને તે ગામમાં આ રૈકવ મુનિ રહેતા હતા. રૈકવ મુનિની નાની સરખી ઝોપડી હતી અને એ ઝોપડીની બહાર એક નાની સરખી નદી હતી. એ નદીને કિનારે રૈકવ મુનિ વિરાજ્યા હતા. એમના વસ્ત્રો પરના જે એમના શરીર પરના જે વસ્ત્રો હતા એ વસ્ત્રો તદ્દન સામાન્ય પ્રકારના, કોઈ પણ પ્રકારની ચમક દમક વગરના, આકર્ષણ વગરના હતા. એમનું શરીર પણ તદ્દન સામાન્ય પ્રકારનું દેખાતું હતું અને એને લીધે મંત્રીઓને ખબર ન પડી કે આ જ રૈકવ મુનિ છે. એમણે રૈકવ મુનિને જ પૂછ્યું કે અહીંયા કોઈ રૈકવ મુનિ નામની વ્યક્તિ રહે છે. એટલે રૈકવ મુનિએ પોતે કહ્યું કે મને લોકો રૈકવના નામથી ઓળખે છે, હું પોતે જ રૈકવ છું, તમારે શું કામ છે? એટલે પછીથી મંત્રીઓએ કહ્યું કે તમને અમારા મહારાજા બોલાવે છે, એમણે આમંત્રણ આપ્યું છે, માટે તમે અમારી સાથે ચાલો. સુંદર મજાનો રથ રાજાએ તમારે માટે મોકલેલો છે અને એ રથમાં તમે બેસી જાઓ અને તમારી પ્રસન્નતાને માટે રાજાએ સુવર્ણ મુદ્રાઓની થેલી પણ મોકલેલી છે. એ સુવર્ણ મુદ્રાઓ પણ અમે લાવ્યા છીએ, તો એ લઈને તમે અમારી સાથે ચાલો. રાજા બહુ જ પ્રસન્ન થશે તમને મળીને. તમારા મહિમા વિશે રાજાને જાણવાની ઈચ્છા થઈ છે. હવે વિચાર કરો કે નદીનું પાણી આપણે પીવું હોય તો આપણે નદી પાસે જવું પડે છે. જો આપણે શીતળ વૃક્ષની છાયાનો આનંદ લૂંટવો હોય તો આપણે વૃક્ષની પાસે પહોંચવું પડે છે. એવી રીતે જો આપણે સંત સમાગમ કરવો હોય તો કેટલીક વાર સંતોની પાસે જવું પડે છે. નમ્રતાથી યુક્ત બનીને, સરળતાથી સંપન્ન બનીને, ગુણદર્શી બનીને, કોઈ પણ પ્રકારની આલોચનાત્મક વૃત્તિને તિલાંજલિ આપીને આપણે સંતોની પાસે જવું પડે છે. રાજાને જો ખરેખર રૈકવ મુનિના સત્સંગની ઈચ્છા હોત તો રાજા પોતે જ રૈકવ મુનિની પાસે પહોંચત. પરંતુ રાજાએ રથને મોકલ્યો હતો એટલે રૈકવ મુનિએ કહ્યું કે મને તો રાજાને મળવાની ઈચ્છા નથી, હું તો સંસારના જે મહારાજા ધીરાજ છે પરમાત્મા તેમને મળી ચૂક્યો છું, હવે બીજા રાજાઓને મળવાની મને ઈચ્છા નથી. જેને મળવાની ઈચ્છા હોય તે આવી શકે છે, મારે મળવું. હવે આ રૈકવ મુનિને કઈ જોઈતું નહોતું રાજા પાસે, સુવર્ણ મોરો પણ જોઈતી નહોતી, મકાન પણ એને બાંધવું નહોતું, આશ્રમ પણ કરવો નહોતો, મઠ પણ કરવો નહોતો, વરઘોડો પણ કઢાવવો નહોતો, કશું જ કરવું નહોતું. એટલે આવો જવાબ આપી શકે. જે માનવના મનમાં વાસના ને લાલસાનું તાંડવ નૃત્ય ચાલતું હોય તે નિષ્કામ રહી શકતો નથી, તે સત્યવાદી પણ બની શકતો નથી. જે નિર્વાસનિક હોય તે જ નિષ્કામ બની શકે અને તે સત્યવક્તા પણ થઈ શકે છે, નિર્ભય પણ તે જ બની શકે છે. એટલે રૈકવ મુનિ આ રીતે જવાબ આપી શક્યા. મંત્રીઓ એમના પ્રત્યુત્તરને સાંભળીને કોઈ પણ પ્રકારનો વિકલ્પ રહ્યો નહીં એટલે રાજાની પાસે પહોંચ્યા અને રાજાને સગળા સમાચાર કહી દીધા. રાજાને થયું કે રૈકવ મુનિને આપણે જે પુરસ્કાર આપીએ છીએ તે કદાચ ઓછો પડતો હશે, એટલે ફરીવાર મંત્રીઓને મોકલ્યા વધારે સુવર્ણ મુદ્રાઓ સાથે કેટલી ગાયો સાથે અને પોતાની રાજકુમારી સાથે. અને મંત્રીઓએ પછી રૈક્વ મુનિની પાસે પહોંચીને કહ્યું કે અમારા મહારાજા જાનુશ્રુતિ ઘણા ગુણદર્શી છે, એટલે એમણે આ સુવર્ણ મુદ્રાઓ વધારે મોકલી છે, ગાયો મોકલી છે તમારા નિર્વાહને માટે, અને આ રાજકન્યા પણ તમને સમર્પિત કરવા માંગે છે, તો હવે તમે ચાલો. છતાં પણ રૈક્વ મુનિએ કહ્યું કે મારું મન તો સંસારના કોઈ પદાર્થોની અંદર લક્ષ્મી લેવાની મારા મનમાં લાલસા નથી, જો રાજાને ઈચ્છા હોય તો મારી પાસે આવી શકે છે, ઈચ્છા ન હોય તો ન આવી શકે. રાજાની જેવી ઈચ્છા હોય તેમ કરે, મારે તો ક્યાંય પણ જવું નથી. નિષ્કામતા હતી રૈક્વ મુનિની અંદર, એટલે આ પ્રકારે પ્રત્યુત્તર પ્રદાન કરી શક્યા. મંત્રીઓ પાછા રાજાની પાસે ગયા અને છેવટે મહારાજા જાનુશ્રુતિ પોતાના રથમાં બેસીને રૈક્વ મુનિને મળવા માટે આવ્યા. તો રૈક્વ મુનિને જોઈને એના મગજની અંદર કેટલીય જાતના તર્ક વિતર્કો પેદા થવા લાગ્યા, શંકા કુશંકાના ચક્રો ઉત્પન્ન થવા લાગ્યા કે આ તે કાંઈ મુનિ કહેવાય, કારણ કે બહારથી કોઈ પણ પ્રકારનો દેખાવ નહોતો, તદ્દન સામાન્ય વ્યક્તિત્વ હતું, તદ્દન સાદા વસ્ત્રો પણ હતા, શરીર પણ એવું આકર્ષક નહોતું, અસાધારણ નહોતું, પ્રતિભાશાળી નહોતું, પ્રભાવશાળી નહોતું કે જેને જોવા માત્રથી એક પ્રકારની છાપ પડે તેવું પણ નહોતું. એવી છાપ પાડવાની ઈચ્છા પણ એમને નહોતી. અમારી સાથે એકવાર સંમેલન થતું હતું પંજાબમાં, એ સંમેલનમાં હું પ્રવચનો કરવા માટે ગયો હતો અમૃતસર, તો અમારી સાથે એક મહારાજ ઉતરેલા હતા. એક મકાનની અંદર અમારો અલગ જ ઉતારો રાખવામાં આવ્યો હતો. તો જ્યારે અમે સંમેલનમાં જતા, 8 દિવસનું સંમેલન હતું, અને સંમેલનમાં જ્યારે અમે પ્રવચનો કરવા માટે સવારે અને બપોરે 2-2 વાર જતા, ત્યારે એ મહારાજને તૈયાર થતા બહુ વાર લાગતી. મને એમ કે આપણે મહારાજને સાથે લઈને જઈએ તો સારું, વાતો કરતા કરતા જવાય, પણ એટલી બધી વાર લાગે કે સમય પર તૈયાર જ ના થઈ શકે. મેં કહ્યું તમને સમય પર તૈયાર થતા બહુ વાર લાગે છે, જરા વહેલા તૈયાર થતા હો તો. કઈ જપ કરો છો એમાં તમારો વખત જાય છે, કઈ ધ્યાનમાં તમે વધારે બેસો એમાં કઈ વખત જાય છે, કઈ ગીતા કે ઉપનિષદનો પાઠ કરતા હો, વિષ્ણુ સહસ્ર નામનો અથવા શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરતા હો, એમાં કદાચ તમારો સમય વધારે વ્યતીત થતો હોય અને તમને મોડું થતું હોય તેવું છે, તો જરા વહેલા પરવારી લો, પાઠ વહેલો કરી લો, ધ્યાનમાં વહેલા બેસી જાઓ, જપમાં વહેલા બેસી જાઓ. તો મને મહારાજે, મારી સાથે બહુ પ્રેમ હતો, આત્મીયતા હતી, એટલે સરળતાપૂર્વક કહ્યું કે યોગેશ્વરજી મેકઅપ કરવામાં બહુ ટાઈમ જાય છે મારો, તો મેકઅપ કરવામાં. મેં કહું મેકઅપ એટલે શું? તો પોતાની જાતને મેક કરવાની, બનાવી દેવાની, પોતાની જાતને જેમાં બનાવવાની છે તે મેકઅપ. તમે કહો તમારે વળી મેકઅપ કરવાનું કેવો કેવો મેકઅપ? તો કે જરા આમ ભવા ઉપર કાજળ બરાબર આંખમાં અંજીને જરા એના ઉપર પણ ભવાને ઠીક કરી દઈએ, અને સરસ રીતે મજાનું તેલ મોઢા પર ચોળી દઈએ, આમ ચળક ચળક કપાળ દેખાય, ભક્તો પ્રસન્ન થઈ જાય અને આપણે સિદ્ધ છીએ એવું તેવું સમજાય, જરા જટાના વાળ ઉપર બાંધી દઈએ, બહુ જ મજાના દાઢીને સરખી કરી દઈએ, અને રેશમી ભગવા વસ્ત્રને બરાબર ઓઢી દઈએ, અને રુદ્રાક્ષના મણકા, મોટા મણકા વાળી માળા બહાર દેખાય તેવી રીતે, જરાય આગી પાછી ન થાય તેવી રીતે પહેરી દઈએ. આવી રીતે કરતા કરતા મને 1/2 કલાક લાગે છે, પ્રેક્ટિસ કરતા કરતા, એટલે મોડું. હું તો ક્યારનો બાર ઉભો રહું છું, આ તરત એક ધોત્યું પહેરી લીધું ને કોઢી લીધું ને ચંપલ પહેરી, આમાં વળી મેકઅપ કયો? શરીરનો મેકઅપ કરવાનો છે કે મનનો મેકઅપ કરવાનો છે? મહાત્મા હોય તો મનનો મેકઅપ કરવાનો છે, શરીરના મેકઅપનો આગ્રહ દુરાગ્રહ રાખવાની આવશ્યકતા નથી, મનના મેકઅપ જ માણસને શાંતિ આપે. મને કે યોગેશ્વરજી આવું કરીએ ને, એટલે બધા આપણા તરફ જોવા માંડે અને પછીથી ઘણો આનંદ થઈ જાય છે. હું તો કે આવું કર્યા જ કરું છું. રૈક્વ મુનિને આવા મેકઅપની આવશ્યકતા જ નહોતી, એ તો એવા ને એવા સીધા સાદા દેખાતા હતા, એટલે રાજાને તર્ક વિતર્ક થવા લાગ્યા કે આ કઈ મહાન મુનિ હોઈ શકે ખરા, આ કોઈ મહાન સંત હોઈ શકે ખરા. આપણે સંતોની પાસે જઈએ, મહાત્માઓને મળવા કેટલીક વાર જઈએ, તો બહારના મેકઅપ થી જલ્દી અંજાઈ જઈએ, અંદરનું ઘણું ઓછું જોઈએ. જોવું તો તે જોઈએ કે માનવના, સંતના, મહાત્માના, તપસ્વીના, યોગીના મુખમંડળ પર નિર્વિકારીતા, શાંતિ કેટલા પ્રમાણમાં છે, તેની આંખોની અંદર કેટલી નિર્મળતા છે, નિર્વાસનિકતા છે, તેનું પોતાનું જીવન પરમાત્મા પરાયણ છે અથવા નથી, તેના વિચારોની સપાટી કેવી છે, તેના ભાવો કેવા છે, પરમાત્મા તરફ વયા કરે છે કે પછી સંસારના નશ્વર ક્ષણભંગુર પરિવર્તનશીલ પદાર્થો તરફ વયા કરે છે. આ જોવાનું હોય છે. અને એ જોવાને બદલે આપણે સંતોના વસ્ત્રોને જોઈએ, સંતોની મુખાકૃતિને જોઈએ, અથવા તો તેમના વાળને, વેશભૂષાને જોયા કરીએ અને એના ઉપરથી અભિપ્રાયો બાંધીએ, તો તે અભિપ્રાયો આપણા ગેરરસ્તે દોરનારા થઈ પડે છે. રૈક્વ મુનિ શાંતિથી વિરાજ્યા હતા. મહારાજા જાનુશ્રુતિ એમની સામે બેઠા અને બેઠા પછીથી એમણે રૈક્વ મુનિને પ્રશ્ન પૂછ્યો કે તમારી અંદર એવી કઈ વિદ્યા છે, તમારી અંદર એવી કઈ વિશેષતા છે, જે વિશેષતાને લીધે તમારો મહિમા આટલો બધો ફેલાઈ ગયો છે, મારા કરતા પણ વધારે. હું તો મહારાજા છું, યજ્ઞ યાગાદી કરું છું, અન્નદાન પણ આપું છું, બધું જ કરું છું, તમે કશું જ કરતા દેખાતા નથી, બેઠેલા જ દેખાવ છો, છતાં પણ તમારો મહિમા એટલો બધો ફેલાઈ ગયો છે કે હંસ પક્ષીએ પણ તમારા વખાણ કર્યા હતા ત્યારે મને તમારી ખબર પડી. તો તમારી પાસે એવી કઈ સાધના છે, એવી કઈ વિશિષ્ટતા છે, એ વિશિષ્ટતા તમે મને કઈ બતાવો તો હું પણ એ પ્રકારે મહિમા વાળો બની શકું. ત્યારે રૈક્વ મુનિએ કહ્યું કે મેં તો મારા જીવનની અંદર એક જ વ્રત લીધેલું છે, પરમાત્માને પામવાનું વ્રત, પરમાત્માની વધારે ને વધારે પાસે પહોંચવાનું વ્રત. અને આ જે પરમાત્માનો સંસાર છે, એ સંસાર એની અંદર જુદા જુદા સ્વરૂપે પરમાત્મા જ વિરાજેલા છે, નાના રૂપમાં, મોટા રૂપમાં, સાક્ષરોના રૂપમાં, નિરક્ષરના રૂપમાં, રંકના રૂપમાં, રાયના રૂપમાં પરમાત્મા સિવાય કશું છે જ નહીં. તો એ પરમાત્માના ચરણોમાં મારી સેવાને સમર્પિત કરી શકું, એ પરમાત્માના જે વિભિન્ન પ્રકારના રૂપો અથવા સ્વરૂપો છે એમને કામ આવી શકું, એવી સેવાનું વ્રત મેં મારા જીવનમાં ધારણ કરેલું છે. એટલે જ્યાં પણ મને ગરીબાઈ દેખાય છે, જ્યાં પણ મને કોઈ પણ પ્રકારની વ્યથા અથવા પીડા અથવા અભાવ દેખાય છે, ત્યાં હું પહોંચી જઉં છું. આ ગાડું મેં એટલા માટે રાખ્યું છે કે એમાં હું બેસું અને ત્યાં જઉં, ભૂખમરો હોય, દુકાળ હોય, નિરક્ષરતા હોય, ત્યાં હું જઉં છું અને દુઃખીઓને દિલાસો આપું છું, રોગીઓની શુશ્રુષા કરું છું, જે નિરક્ષર હોય તેમને હું જ્ઞાન પ્રદાન કરું છું, અને ભવસાગરમાંથી બહાર નીકળવાની અભિલાષા વાળા જે આદર્શ સાધકો હોય એમને જન્મ મરણ માંથી મુક્ત કરાવનારું આત્મજ્ઞાન પણ આપું છું. આ બધું જ હું કોઈ પણ પ્રકારના પુરસ્કારની, કોઈ પણ પ્રકારના બદલાની ઈચ્છા સિવાય કરું છું. મારે કોઈ પણ પ્રકારનો પુરસ્કાર જોઈતો નથી. હનુમાનજી સેવા કરતા હતા રામની, પણ કોઈ પણ પ્રકારના પુરસ્કારની ઈચ્છા સિવાય. રામ અને સીતાની સેવામાં સંલગ્ન બની ગયા હતા. રામચંદ્રજીનો સંદેશો માતા સીતાને જયારે હનુમાનજીએ સંભળાયો ત્યારે માતા સીતા અશોક વાટિકામાં પ્રસન્ન બની ગયા. હનુમાનજી ત્યાંથી જવાને માટે વિદાય થયા ત્યારે માતા સીતાએ હનુમાનજીને કહ્યું કે હું તમારું શું કલ્યાણ કરી શકું, બદલામાં શું આપી શકું, મારું હૃદય સંતપ્ત હતું, રામની વ્યથાથી વ્યથિત હતું, રામના વિયોગ પછી મને શ્રીરામના કોઈ સમાચાર સાંપડ્યા જ નહોતા, હું પ્રતીક્ષા કરતી હતી રામ ક્યારે આવશે, રામ ક્યારે મને મુક્ત કરશે. રામ તો ના આવ્યા, પરંતુ રામ તરફથી તમે રામના સેવક, રામના પાર્ષદ અથવા દૂત બનીને આવ્યા, એટલે મને થોડીક શાંતિ થઈ, થોડીક પ્રસન્નતા થઈ, મને તમે રામનો સંદેશ સંભળાવ્યો, હવે હું તમારું શું કરી શકું, શું શ્રેય સાધુ, બદલામાં શું આપું. ત્યારે હનુમાનજીએ કહ્યું, માતા, બદલાની ભાવનાથી મેં કોઈ કાર્ય કર્યું નથી. આદર્શ સેવક બદલાની અપેક્ષા રાખીને કોઈ કાર્ય કરતો નથી, જે બદલાની અપેક્ષા રાખીને કાર્ય કરે તે વ્યાપારી ગણાય છે, સાધક ગણાતો નથી, તપસ્વી ગણાતો નથી, હું તો સાધક છું, સેવક છું, શ્રી રામ નો અને તમારા ચરણો નો દાસ છું, એટલે કોઈ પણ વસ્તુની મને અપેક્ષા નથી. ત્યારે માતા સીતાએ પછી હનુમાનજીને કહ્યું, હનુમાનજી તમે એટલું બધું મારું પ્રિય કાર્ય કર્યું છે, મારો અંતરાત્મા એટલો બધો પ્રસન્ન થયો છે કે હું તમને આશીર્વાદ આપું છું. તમારી ઈચ્છા નથી છતાં આશીર્વાદ આપું છું. જ્યાં સુધી સંસારની અંદર રામ કથા રહેશે ત્યાં સુધી તમારું નામ પણ રહેશે. જ્યાં સુધી સંસારની અંદર માનવો રામનો આધાર લઈને, રામના નામનો, કામનો અને કથાનો આધાર લઈને શાંતિ મેળવશે, મુક્તિ મેળવશે, પરમાત્માને માર્ગે આગળ વધશે, ત્યાં સુધી રામનું નામ લઈને તો શાંતિ મેળવશે, પરંતુ તમારું નામ લઈને પણ શાંતિ મેળવશે. આવો મારો આશીર્વાદ છે. ન માગવાથી કેટલું બધું મળી ગયું, માગવાથી કેટલીક વાર ઓછું મળે છે, ન માગવાથી વધારે મળે છે. આપણે કોઈ કે આપણને કે શું માગવું છે, કઈ ઈચ્છા છે, આપણે કઈ કશી ઈચ્છા નથી, કશી ઈચ્છા નથી એમ કહીએ તો કેટલીક વાર પેલો માણસ આપણને વધારે આપે. ઈચ્છા છે એમ કહીએ તો મુકરર કરી દઈએ. ભગવાનને કહીએ મને 1,00,000 રૂપિયા આપજો તો ભગવાન પછી નોટ કરી લે કે 1,00,000ની જ જરૂર છે, નાને વધારે જરૂર નથી. એટલે ભગવાન 1,00,000 આપે પણ ખરા, અથવા 1,00,000ને બદલે 1,00,000 પણ આપે, જો આપણે એને માટે યોગ્ય હોઈએ. પણ ભગવાન પાસે કઈ માગીએ જ નહીં ને એમ કે પ્રભુ યોગ્ય લાગે તેમ કરજો, તમે તો બધું જાણો છો, અંતર્યામી છો. તો ભગવાનને એમ થાય કે આ નિરપેક્ષ ભક્ત છે અને ભગવાન આપણી આવશ્યકતાને અનુસરીને 1,00,000 નહીં પણ 1,00,000 આપે એને એમ લાગતું હોય. તો આપણે લિમિટ બાંધી દઈએ આપણી, તો ભગવાન એનાથી આગળ ચાલે નહીં. પણ આપણે લિમિટ બાંધીએ જ નહીં તો ભગવાન આપણી ગુણવત્તા, આપણી અનિવાર્યતા, આપણી આવશ્યકતાનો ખ્યાલ રાખી અને આપણા જીવનને સુખ શાંતિથી સંપન્ન બનાવવા માટે બધું કરી છૂટે. એટલે હનુમાનજીને આ પ્રકારે માતા સીતાએ વરદાન આપ્યું. હનુમાનજીને તો પણ કોઈ પ્રસન્નતા થઈ નહીં, હનુમાનજીને તો પણ કોઈ પ્રકારનો અહંકાર થયો નહીં, ગર્વ થયો નહીં. તો પણ એમણે તો માતા સીતાને હાથ જ જોડ્યા કે જેવી તમારી ઈચ્છા, આને માટે મેં કઈ સેવા કાર્ય કર્યું નથી. મારું શરીર છે, મારું જીવન છે, તે તો તમારી સેવા માટે જ મેં સમર્પિત કરેલું છે. ત્યાંથી પછી નીકળી ગયા હનુમાનજી માતા સીતાના ચરણોમાં પ્રણામ કરીને. તો કોઈ પણ પ્રકારની અપેક્ષા હનુમાનજીને નહોતી, એવી રીતે રૈક્વ મુનિને કોઈ પણ પ્રકારની અપેક્ષા નહોતી. જાનુશ્રુતિને એમણે કહ્યું કે હું તો કોઈ ઈચ્છા રાખતો જ નથી, આ જે કામ કરું છું દીન દુખિયાળની સેવાનું અથવા પરમાત્માની ભક્તિ કરું છું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરું છું, સાધના કરું છું, તપશ્ચર્યા કરું છું, તે નિષ્કામ વૃત્તિથી, અકામ વૃત્તિથી કરું છું એટલે મને શાંતિ છે. ઉપનિષદની અંદર એક બહુ સુંદર શબ્દ પ્રયોગ આવ્યો છે, બહુ સુંદર શબ્દ પ્રયોગ. સુખી કોણ, શાંતિ કોણ પ્રાપ્ત કરે સંસારમાં, સૌથી બળભાગી કોણ છે, સૌથી ધન્ય કોણ છે, સૌથી કૃતાર્થ કોણ છે, આ પ્રકારે પ્રશ્નો પૂછીને ઉપનિષદના ઋષિ વારંવાર એક પ્રકારના વાક્યનો પ્રયોગ કર્યા કરે છે. શ્રોત્રિયસ્ય અકામહતસ્ય ચ, શ્રોત્રિયસ્ય અકામહતસ્ય ચ, આ બે શબ્દો પ્રયોગ કરે છે. એક તો શ્રોત્રિય જે છે, જે પોતાના કાનને ખુલ્લા રાખે છે એ શ્રોત્રિય કહેવાય. શ્રુતિ એટલે વેદ, વેદાદિ શાસ્ત્રોનું જે અધ્યયન કરે અને વેદાદિ શાસ્ત્રોનો વિચાર કરે, વેદાદિ શાસ્ત્રોનું ચિંતન મનન કરે અને જ્યાંથી પણ સારું સાંભળવા મળે ત્યાં પોતાના કાનને જરા પહોળા રાખે, પૂમડા ન ગાલે ત્યાં, કોઈના ગુણ સાંભળે, કોઈનું સારું સાંભળે, પ્રસન્ન બને, વધારે ને વધારે જ્ઞાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા જેની અંદર હોય તે શ્રોત્રિય, જેને શ્રુતિ પ્રિય છે, શ્રવણ પ્રિય છે, શ્રવણ ભક્તિ, વેદાદિ ગ્રંથો જેને પ્રિય, અધ્યયન અને અધ્યાપન, શ્રવણ અને મનન, ચિંતન મનન જેને પ્રિય તે શ્રોત્રિય. અને સાથે સાથે ઉપનિષદના ઋષિ કહે છે કે અકામહત, જેના હૃદયને સંસારની કામનાઓએ હણેલું નથી, લૌકિક અને પારલૌકિક કામનાઓ જેના હૃદયને વિંધતી નથી, જેને કોઈ વાસના જ નથી, જેને કોઈ ઈચ્છા જ નથી, આવો જે માણસ છે તે જ સંસારમાં સુખી. માણસને દુખી કોણ કરે છે? વાસના ને કામના દુખી કરે. વાસના ને કામના આપણે રાખી, વાસના ને કામના પૂર્ણ ન થઈ તો આપણે દુખી થઈ જવાના. વાસના ને કામના રાખી, વાસના ને કામના પૂરી થઈ ગઈ તો થોડોક વખત આપણને સુખ થવાનું, પણ નવી વાસનાઓ નવી કામનાઓ વળી પાછી આપણા મનની અંદર પેદા થવાની અને તે પૂર્ણ નહીં થાય એટલે વળી પાછા આપણે દુખી થવાના. આ સુખ અને દુઃખનું વિષચક્ર આ રીતે જીવનમાં ચાલ્યા જ કરવાનું. એટલે આપણા શાસ્ત્રો અને સત્પુરુષો આપણને કહે છે કે કોઈ પણ કર્મ કરો પણ વાસના રહિત થઈને કર્તવ્ય ભાવે કરતા શીખો. મનુષ્ય તરીકે મારું આ કર્તવ્ય છે કર્મ કરવાનું એમ સમજીને કર્મ કરો. બદલો જે પ્રકારનો મળે કર્માનુસાર મળ્યા કરશે. ઈચ્છા કરીશું તો પણ મળશે, નહીં ઈચ્છા કરીશું તો પણ મળશે. પણ વિધાઉટ એક્સપેક્ટેશન, કોઈ પણ પ્રકારના બદલાની ઈચ્છા સિવાય માનવ તરીકેના કર્તવ્યને વફાદાર રહીને કામ કર્યા કરો તો જીવનમાં કોઈ દિવસ દુઃખી થવા પણ છે જ નહીં. મહારાજા જાનુશ્રુતિ ને રૈક્વ મુનિ આ પ્રમાણે કહ્યું કે એટલે મારા જીવનમાં મને શાંતિ છે. સુવર્ણ મુદ્રાઓની પણ ઈચ્છા નથી, ગાયોની પણ ઈચ્છા નથી, રાજકન્યાની પણ ઈચ્છા નથી, પણ આ રાજકન્યાનું મોઢું જોઈને હું તારી સાથે આટલી વાત કરું છું. હવે પ્રાચીન ભારતમાં તો એવો રિવાજ હતો કે એક વાર જો તમે વચન આપી દીધું હોય તો પછીથી એ વચન તમે પાળો. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. રઘુકુલની જેમ સમસ્ત મનુકુલની આ રીતિ હતી. એકલા રઘુકુલની જ નહીં, રઘુરાજાનું કુલ રઘુકુલ જેમાં રામચંદ્રજી પેદા થયા, પરંતુ મનુકુલ આખી માનવ જાતિ તે વખતે ભારત વર્ષની અંદર જે હતી, મનુ મહારાજ અને શત્રુપાનો જે વંશ હતો, પ્રત્યેક માનવની આ નીતિ અને રીતિ હતી. એક વાર જે કહી દીધું તેનું પાલન કરવાનું. જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ આ નીતિ ફરવા લાગી. અભી બોલા અભી ઠોક એ નીતિ પછી આવવા માંડી, પણ પહેલા આ નીતિ હતી. એટલે રૈક્વ મુનિ એ વિચાર કર્યો કે આ મહારાજા જાનુશ્રુતિ એ પોતાની રાજકન્યા સમર્પિત કરી દીધી, બોલીને કહી દીધું કે રાજકન્યા તમને અર્પણ કરી, તો રાજકન્યા જશે ક્યાં? મહારાજા એ તો સમર્પિત કરી દીધી, માટે હવે આને હું એવું જ્ઞાન આપું કે એને પણ શાંતિ. એટલે મહારાજા જાનુશ્રુતિએ રૈક્વ મુનિને પૂછ્યું કે તમે એવા કયા દેવની ઉપાસના કરો? તો કે હું તો એક જ દેવની ઉપાસનામાં જાણું, એક જ દેવને ઉપાસું છું, અને એક જ દેવને ઉપાસવાથી માનવનું સાર્થક્ય થઈ શકે, માનવ સફળ બની શકે, અને તે આત્મદેવ છે, પરમાત્માદેવ છે. પરમાત્મા રૂપી પરમદેવ પોતાના શરીરમાં આત્મા રૂપે વિરાજે છે, એ આત્મદેવની જે ઉપાસના કરે છે તે સુખી થઈ જાય, તે શાંત બની જાય. એની જ હું ઉપાસના કરું છું, એને લીધે જ મને મહિમાની પ્રાપ્તિ થઈ છે. અને તું જે કર્મો કરે છે તે કર્મો લૌકિક અને પારલૌકિક લાલસા તથા વાસનાથી પ્રેરાઈને કરે છે, કાંઈક ને કાંઈક મેળવવાની ઈચ્છાથી કરે. હું એવી રીતે કરતો નથી. મહાભારતની અંદર બહુ સુંદર શ્લોક આવે છે, નત્વહં કામયે રાજ્યમ. હું રાજ્યની કામના કરતો નથી, જે કઈ કરું છું રાજ્ય સુખની ઈચ્છા રાખતો નથી. નત્વહં કામયે રાજ્યમ ન સ્વર્ગમ, સ્વર્ગની ઈચ્છા રાખતો નથી, ન પુનર્ભવમ, મુક્તિ પણ ઈચ્છા રાખતો નથી. કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીના મારતીનાશનમ, દુઃખથી સંતપ્ત જીવોના દુઃખ દૂર થાય એમાં હું કઈક નિમિત્ત બની શકું એટલી જ એકમાત્ર ઈચ્છા રાખું છું. આ મહારાજા રંતીદેવના મુખમાં મહાભારતની અંદર આ શ્લોક મૂકવામાં આવેલો છે. તો એ પ્રકારની ભાવના રૈક્વ મુનિની હતી અને એને લીધે એમનો મહિમા મહાન હતો. રાજાને સંતોષ થઈ ગયો કે આ મહાન ત્યાગી, આ મહાન સંન્યાસી, આ મહાન યોગી જેના મનમાં કોઈ કામના જ નથી, જેનું સમસ્ત જીવન પરમાત્માને માટે સમર્પિત થઈ ગયું, સમાજને માટે સમર્પિત થઈ ગયું, જેને પોતાનો કોઈ વિચાર જ થતો નથી, પોતાના સુખનો વિચાર જેના જીવનમાં એટલું પ્રાધાન્ય ભોગવતો નથી જેટલો બીજાના સુખનો વિચાર, બીજાની શાંતિનો વિચાર, બીજાની સમૃદ્ધિનો વિચાર, બીજાની સમુન્નતિનો વિચાર જેના જીવનની અંદર મહત્વપ્રદ ધરાવે છે તે જ ત્યાગી તે જ સંન્યાસી. ભગવાન ગીતાના છઠ્ઠા અધ્યાયમાં તે જ વાત અર્જુનને કહે છે. અર્જુન જાનુશ્રુતિ રાજા પછી શિષ્ય બની ગયો રૈક્વ મુનિનો અને ત્યાંથી પછી વિદાય થઈ ગયો. ઘણો આગ્રહ કર્યો રૈક્વ મુનિને, મારા રાજ્ય ભવનમાં ચાલો, હું તમારું સન્માન કરું. પરંતુ રૈક્વ મુનિએ ના પાડી કે હું જ્યાં છું ત્યાં જ બરાબર છું. ઈશ્વરે મને જ્યાં મૂક્યો છે, જે પરિસ્થિતિમાં મૂક્યો છે, તે પરિસ્થિતિ બરાબર જ છે, એને વિચાર કરીને જ મને મૂક્યો છે. અને જ્યારે બીજી પરિસ્થિતિમાં મૂકવા માંગશે ત્યારે બીજી પરિસ્થિતિમાં મૂકશે, એ વખતે હું એ પરિસ્થિતિને બતાવી દઈશ. ભગવાન કહે છે, કર્મ કરે છે માનવ, પણ કોઈ પણ પ્રકારના અપેક્ષા વગરના કર્મથી પોતે પોતાના જીવનમાં આગળ વધે છે, બદલાની આશા રાખતો નથી. કર્મ કરતા કરતા જે ફળ પ્રાપ્ત થાય છે તેનો આશ્રય લેતો નથી, આધાર લેતો નથી. કર્મ કરે છે, બદલામાં ધન પ્રાપ્ત થાય છે, પણ થોડુંક કાઢી નાખે છે એમાંથી, સમાજને માટે થોડુંક કાઢી નાખે છે. કર્મ કરે છે તપરૂપી, એના પરિણામે વિદ્યા શાંતિ સિદ્ધિ સાંપડે છે, તેનો સદુપયોગ બીજાને માટે કરે છે. પરમાત્માનું છે એમ સમજી, પોતે ત્રષ્ટિ અથવા સંરક્ષક છે એમ માની અને બીજાને કામમાં આવવાને માટે તૈયાર રહે છે, અને સાથે સાથે એમ સમજે છે કે આ મનુષ્ય જીવનનું એકમાત્ર લક્ષ્ય પરમાત્માને ઓળખવાનું, પરમાત્માની પાસે પહોંચવાનું છે. સંસારના જેટલા પણ રૂપરંગો, સંસારના જેટલા પણ વિષયો, સંસારના જેટલા પણ પદાર્થો છે, તે બધા જ પદાર્થો, બધા જ વિષયો અને રૂપરંગો ચાર દિવસની ચાંદરણી જેવા છે. એમાંથી પોતાના મનને પાછું વાળીને જે નિત્ય પદાર્થ છે પરમાત્મા, એ પરમાત્માને પામવાને માટે પ્રવૃત્તિ જે કરે છે, તે જ આદર્શ સંન્યાસી, તે જ આદર્શ યોગી, તે જ આદર્શ ત્યાગી છે. કેવલ કપડાં બદલવાથી કોઈ આદર્શ ત્યાગી સંન્યાસી અથવા યોગી બની શકતું નથી. જેણે પોતાના વસ્ત્રોને બદલ્યા, જેણે પોતાના ઘરનો ત્યાગ કર્યો, જેણે પોતાનું નામ બદલ્યું, તેણે પણ છેવટે પરમાત્માને ઓળખવાની સાધના તો કરવી જ પડશે. ત્યાં સુધી એનું જીવન સફળ નહીં થાય, ત્યાં સુધી સંન્યાસ સફળ નહીં થાય. અને સંન્યાસ, સમ્યક ન્યાસ, સમ્યક ત્યાગ કોનો? દુર્ગુણોનો, દુર્વિચારોનો, દુર્વ્યસનોનો, વાસનાઓનો, વિકારોનો, તૃષ્ણાનો, અહંકારનો, મમતાનો, આસક્તિનો, રાગદ્વેષાદી ગ્રંથિઓનો, અવિદ્યાનો, દેહાધ્યાસનો, સર્વથા ત્યાગ સંન્યાસ, સમ્યક ન્યાસ, તે જ ત્યાગ. ભગવાન એવા ત્યાગનું પ્રતિપાદન ગીતાની અંદર કરે છે અને કહે છે કે આત્મસંયમ યોગના માર્ગે આગળ વધવા માંગનારા સાધકોએ આવા અંદરના ત્યાગથી સંપન્ન બનવું જોઈએ. આવો અંદરનો ત્યાગ ન હોય તો માનવ આગળ વધી શકે નહીં, પોતાના જીવનનું શ્રેય અથવા તો કલ્યાણ સાધી શકે. આજે પણ એવા ત્યાગીઓ છે નથી એમ ના માનતા. કોઈ પણ વસ્તુનો સર્વથા અભાવ થતો નથી, ઓછું થાય પણ સર્વથા અભાવ નહીં. તમને એમ થશે કે ચોખ્ખા ઘીનો અભાવ હવે થઈ ગયો, પણ વાત એવી નથી. અત્યારે પણ ચોખ્ખું ઘી મળે છે, અત્યારે પણ મળે છે, ઓછું થઈ ગયું, બસ એટલી જ વાત છે, ઓછું થઈ ગયું. પણ નથી એમ નહીં, જો તમારે ચોખ્ખું ઘી ખાવું જ હોય, તમને એનો પ્રેમ હોય જ, તો તમે કોઈ ઠેકાણેથી તેને જરૂર મેળવી શકશો. અને બહારથી ન મેળવવું હોય તો તમે દૂધમાંથી તમારે ઘેર જ ઘી બનાવી શકો છો, ક્રીમ કાઢીને મળી શકશે તમને. ખાવું જ હોય તો બધા રસ્તા છે, ન ખાવું હોય તો કોઈ પણ પ્રકારના રસ્તા નથી. પણ વધારે ભાગે ભેળસેળ છે, ઘીમાં ભેળસેળ, તેલમાં ભેળસેળ. હવે તો સરકાર જ ભેળસેળ કરવાની છે ને તેલમાં, તો પાછું પામોલીન કે એવું તેવું કાંક. હું તો પહેલા હાબુ સમજો તો પામોલીન હાબુ મેં કહું આ ઘસવાનો આવે એ નાખવાના છે શું તેલની અંદર. પછી ખબર પડી કે પામોલીન નામનું પાછું કાંક તેલ છે અને તે મગફળીની અંદર તેલની અંદર નાખીને મિક્સ આપણા લાભાર્થે આપણી લોકહિતે છું સરકાર જ કરવાની છે, પછી આપણને ખબર પડી. અને કેટલી માત્રામાં ભેગ કરવાનો તે નક્કી નથી, એટલે જેને જેટલું કરવું હોય તેટલું કરવાનું લાયસન્સ, અને પ્રજાને પછી જે અસર થવાની હોય તે થાય, કોને જોવાનું છે? ભાવોને જરા ઓછા કરવાની નીતિ અપનાવો ને, તે તો આપણે અપનાવવી નથી. તે તો આસમાને ચડતા જ જાય છે. અને પછી એડલ્ટરેશન, મિશ્રણ, મિશ્રણ દેશની અંદર વધતું જ જાય. એમાં મિશ્રણમાં આપણે વધારો ભેળસેળની અંદર કરીએ તો ભેળસેળને ઉત્તેજન જ આપણે આપીએ છીએ. બીજા લોકો ભેળસેળ કરે તો અપરાધ ગણાય. ગવર્મેન્ટ ભેળસેળ છડે ચોક કરે એ અપરાધ ગણાય નહીં, એ કેવી વાત છે? ભેળસેળ હોવું જ ન જોઈએ. સાચી વસ્તુ તમે મૂકો, જેને જોઈશે તે લેશે. ભેળસેળ વાળી વસ્તુ જે હશે તે લોકો તે લેશે. પણ જયારે ભેળસેળને તમે કાયદાનું રૂપ આપી દો, એક નીતિ બનાવી દો, તો સાચી વસ્તુનો પછી તે લોપ થઈ જશે, અભાવ થઈ જશે, તે વસ્તુ મળશે જ નહીં તમને પછી. તો જીવનના બધા ક્ષેત્રોમાં એડલ્ટરેશન, તેલમાં એડલ્ટરેશન, ઘીમાં એડલ્ટરેશન, હવે ખાડમાં પણ એડલ્ટરેશન અને લોટમાં પણ એડલ્ટરેશન. ભેળસેળ કરનારાઓને જ્યાં જ્યાં લાગ મળે ત્યાં ભેળસેળ કરવા માંથી પાછી પાની કરતા નથી, ચાલ્યા કરે છે આવું. છતાં ચોખ્ખું કઈ નથી જ ને નથી જ મળતું તેવું પણ નથી, મળી શકે છે. એવી રીતે યોગીઓમાં, તપસ્વીઓમાં, સંતોમાં અને બધામાં એડલ્ટરેશન, ભેળસેળ બધે જ અત્યારે ચાલે. કારણ કે હિમાલયનો પ્રવાસ પુસ્તકમાં કાકા સાહેબ કાલેલકરે લખ્યું છે એક ઠેકાણે, પ્રવાસ હિમાલયનો કરતા કરતા અલમોડા તરફ જતા એક સાધુને મળે છે કાકા સાહેબ, અને એને પૂછે છે કે ભાઈ અત્યારે યોગીઓ કેવા? તો એ સાધુ બહુ સારો જવાબ આપે, જેસા જુગ હે વેસા જોગી હે, જેસા જુગ હે વેસા જોગી. હવે જોગીઓ કઈ આમ ચંદ્રલોકમાંથી થોડા નીચે પડવાના છે, કે પછી મંગળમાંથી આપણે નવા ઇમ્પોર્ટ કરવાના હોય, એ તો આપણી વચ્ચેથી જ આવે છે. જે સંસારમાં માણસો છે અત્યારે, એમાંથી જ કેટલાક આ બાજુ ચાલ્યા જાય. તેરે ઉભા જુએ તમાશો, એ તમાશો જોતા નથી, એ તો તેરે ઉભા ઉભા પાછા અંદર ખડખોદ કર્યા જ કરે, વારે ઘડી આવી કરીને આવું બધું કર્યા કરે. તો અહીંથી જ બધો માલ ત્યાં જાય છે ને. આ કાચો માલ જે આપણો છે સંસારિયાઓનો, એમાંથી જ પેલો પાકો માલ તૈયાર થાય. એટલે એમના પર આપણી અસરો તો થવાની જ. એટલે જેસા જુગ હે વેસા જોગી હે, જુગની અસર થાય છે. કોઈક વિરલા પર જ અસર ન થાય. કોઈ એવો મનોબળ વાળો પુરુષ હોય, પરમાત્માનો પરમ કૃપા પાત્ર, તો એ જુગને બનાવે, જુગની અસર એના પર ન થાય. એને સંસારના પ્રલોભનો કઈ કરી જ ન શકે. એ ધનની વચ્ચે રહેતો હોય, ધરાની વચ્ચે રહેતો હોય, રમાની સાથે રહેતો હોય, છતાં પણ એનું મન ક્યાંય રહેતું ન હોય, પરમાત્માના ચરણોમાં જ રહેતું હોય, એવો તો કોઈ વિરળ જ પુરુષ સંસારની અંદર હોય. એના કઈ ઢગલાઓ ન હોય, એ તો કોઈક ઠેકાણે જ હોય. એવી રીતે યુગને બદલનારા પુરુષો પણ છે, યુગથી પ્રભાવિત ન થનારા પુરુષો પણ મહાત્મા ગાંધીજી જેવા છે, એવા પણ પુરુષો છે. અને યુગની સાથે વહેનારા પણ છે. જેમ લાકડા પાણીના પ્રવાહમાં તણાતા ચાલે, એમ પરવશ બનીને તણાનારા પણ છે. ક્રોધના પ્રસંગો આવ્યા તો કરી બેઠા, કામના પ્રસંગો આવ્યા તો કરી બેઠા કામ, અહંકારના પ્રસંગો આવ્યા તો અહંકારના શિકાર બની ગયા, લોભનો વખત આવ્યો તો ધીરે ધીરે લોભ વૃત્તિના પણ દાસ બની ગયા. આવા માણસો પણ છે પોતાની વૃત્તિઓના શિકાર થનારા. અને તેની સામે અખંડ રીતે, એક બંધ રીતે અલગ રહેનારા, અલિપ્ત રહેનારા પુરુષો, મહામાનવો પણ છે, જેમને લોભની અસરો થતી નથી, કામની અસરો થતી નથી, ક્રોધની અસરો થતી નથી, રાગદ્વેષના જે ગ્રાસ બની શકતા નથી, જેમને કોઈ પણ પ્રકારના પ્રલોભનો પ્રભાવિત કરી શકતા નથી, કોઈ પણ પ્રકારના ભયોથી જે ડરતા નથી, નિર્ભયતાના વાસ્તવિક સ્વરૂપ જેવા પુરુષો, એવા પુરુષો પણ અત્યારે પણ છે. પણ સંખ્યા ઓછી છે. સારું છે પણ સારાની સંખ્યા ઓછી રહેવાની, અને સારું નથી નરસું હોય તેની સંખ્યા હંમેશા વધારે રહેવાની. એટલે આપણા જમાનામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે તે પ્રમાણે સારા યોગીઓ છે, સારા સંન્યાસીઓ છે, સારા ત્યાગીઓ છે, નથી એમને, પણ સંખ્યા બળ ઓછું. કોઈક વાર મળે, પ્રભુની ઈચ્છા હોય તો, કૃપા હોય તો. દેવર્ષિ નારદજી પોતાના ભક્તિ દર્શનમાં લખે છે લભ્યતે તત કૃપયા એવ, પરમાત્માની કૃપા હોય તો જ આ મહાપુરુષો મળે. મહત્સંગસ્તુ દુર્લભ. દેવર્ષિ નારદ પોતાના ભક્તિ દર્શનમાં પોતાના સ્વાનુભવના આધાર પર લખે છે કે મહાપુરુષોનો સમાગમ તો દુર્લભ છે. દુર્લભ છે, છે મહાપુરુષો પણ દુર્લભ છે. મળી જાય તો પણ દેવર્ષિ નારદજી કે છે અગમ્ય, ઓળખવાના બહુ જ અઘરા છે. કેવી રીતે ઓળખાય? બહુ જ અઘરી વાત છે. મહાપુરુષોને કઈ શિંગડા પૂછડા હોતા નથી કે તરત ઓળખી લઈએ આપણે. મહાપુરુષો કઈ બાર પાટિયા લટકાવીને ફરતા નથી કે અમે મહાપુરુષ છીએ, આગળ એક પાટિયું પાછળ પીઠ પર બીજું પાટિયું, ઓળખી લેજો અમે મહાપુરુષ છીએ, તેવું તો કઈ છે નહીં. તો બીજા માણસો જેમ જમીન પર ચાલે છે તેને બદલે મહાપુરુષો મહાપુરુષ થાય એટલે કઈ જમીનથી અધ્ધર ચાલતા નથી. જમીન પર એ પણ ચાલતા હોય. મહાપુરુષોને મહાપુરુષ થયા પછીથી કઈ બેને બદલે ત્રણ ચાર આંખો થઈ જતી નથી, એકને બદલે બે ત્રણ નાક ઉગી જતા નથી. એ તો એવા ને એવા જ હોય. બહારથી તો તેવા જ છે જેવા સામાન્ય મનુષ્યો છે, તેવા જ, તે જ રીતે ચાલે, તે જ રીતે ફરે, તે જ રીતે વ્યવહાર કરે. પણ ફેર ક્યાં પડી જાય છે? સામાન્ય મનુષ્યોને મહાપુરુષોમાં ફેર ક્યાં પડી જાય છે? મનની વૃત્તિમાં ફેર પડી જાય છે, મનની વિચારધારામાં ફેર પડી જાય છે, ભાવનામાં ફેર પડી જાય, નિષ્ઠામાં ફેર પડી જાય. હવે આ વસ્તુઓનું દર્શન કઈ સહેલાઈથી થાય? જ્યાં સુધી માણસના પરિચયમાં આપણે પૂરેપૂરા ના આવીએ ત્યાં સુધી આપણને તેની ભાવનાનો તેની વૃત્તિઓનો પરિચય કેવી રીતે થાય? એકવાર એક ભાઈ મારી પાસે આવીને ફરિયાદ કરવા લાગ્યા. ફરિયાદ કરતા કરતા મને કહેવા લાગ્યા કે મારા જે ગુરુ છે એ ગુરુ કઈક મને સમજાતા નથી બરાબર, કારણ કે જુદા જુદા વ્યવહારો કર્યા કરે છે. મેં કોઈ એમાં ગભરાવા જેવું શું છે? કેટલા વર્ષથી તમે લગ્ન કર્યા છે? તો કે લગ્ન કરે તો 40 વર્ષ થયા. મેં કોઈ સારું, એક જ પત્ની કે બે કરી હતી તમે? તો કે ના, એક જ કરી છે, તેની તે જ ચાલ્યા કરે છે. મેં કોઈ સારું, તો ઘરમાં જ રહો છો કે પછી કોઈ વાર બહારગામે જાઓ છો? તો કે ના, પ્રેમ અમારે એટલો બધો છે અને થોડો મને અવિશ્વાસ પણ ખરો મારી પત્ની પ્રત્યે કે હું બહારગામ બહુ જતો નથી, જઉં તો સાથે જ લઈને જઉં, બાકી વધારે ભાગે ઘેર રહું અને દુકાન છે મારે, તે દુકાને જઉં. તો પત્નીને કહો કે બપોરા ત્યાં કરવા માટે આવજે, કલાક બે કલાક ત્યાં બેસે. તમે કહો બહુ સારી વાત છે, તમે જમો ત્યારે તો કે તો પીશે, ને હું જમું ને જમેન સાથે જમે લગભગ રહીએ આખો વખત. તમે કહો 40 વર્ષના લગ્ન જીવન પછી તમે તમારી આ જે પત્ની કહો, ધર્મ પત્ની કહો, અધર્મ પત્ની તો કેમ કહેવાય, પણ ધર્મ પત્ની કહો, તેને હવે બરાબર ઓળખી તો શક્યા જ હશો, તેના મનને જાણી શક્યા હશો, તેના વિચારોની અંદર તમે ડોકિયું કરી શક્યા હશો, અને એ તમારી ધર્મપત્ની તમારા વિચારોને તમારા ભાવોને પણ બરાબર સમજી શકી હશે. તો કે એ જ મુસીબત છે, હજુ સુધી કઈ સમજાતું નથી કે એનું મગજ ક્યાં ભમે છે. અને કેટલીક વાર એ મને કહે છે તમારું ક્યાં ભમે તે મને ખબર પડતી નથી. તમે કહો આવું ક્યાં સુધી ચાલે? તો કે કઈ ખબર નથી, કદાચ મરીએ તો આની આ જ સમસ્યા રે કે અમે એકમેકને ઓળખી શકીએ નહીં બરાબર. કેટલીક વાર એમ લાગે કે આ સારી છે અને કેટલીક વાર એમ લાગે કે સારી નથી. કેટલીક વાર એમ થાય કે આનું સન્માન કરવું જોઈએ, જરા સારા શબ્દોમાં વાત કરીએ અને ઘડીના છઠ્ઠા ભાગમાં મૂડ બદલાઈ જાય તો પછી ભળતી જ રીતે એને બોલાવવાનું થઈ જાય, ને એ પણ મારી સાથે એવો જ વ્યવહાર કરે એટલે અઠવાડિયાના 3 દાડા બોલા અને અઠવાડિયાના 4 દાડા બોલા, એવું અમારા ઘરની અંદર કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન જેવું ચાલ્યા. તમે કહો હજુ સુધી તમે તમારી પત્નીને સમજી શક્યા નહીં, હજુ સુધી તમારી પત્ની તમે તમને સમજી શકી નહીં, સાથે રહો છો 40 વર્ષથી, તો ગુરુ તમે કેટલા વખતથી કર્યા? તો કે ગુરુ તો હમણાં જ 2 વર્ષથી કર્યા. ગુરુ ના કહ્યું, ગુરુ 2 વર્ષથી કર્યા. તમે 2 વર્ષથી કર્યા એટલે તમારી ધર્મ પત્ની ની પેઠે આખો દાડો ગુરુ ની સાથે જ રહેતા હશો ને? તો કેટલો ટાઈમ જ ક્યાં છે? આ તો વર્ષમાં જયારે ગુરુ આવે અમારે ત્યાં ત્યારે દર્શન કરવા જઈએ ને કઈ ભેટ લઈ જઈએ અને કઈ ઉપદેશની 5-10 વાતો સાંભળીએ, એટલે બહુ બહુ તો કલાક ગુરુના ચરણોમાં બેસીએ અને પછી છૂટા પડી જઈએ. તમે કોઈ કેટલી વાર ગુરુ તમને આ 2 વર્ષમાં એવી રીતે મળ્યા? તો કે 2 વર્ષમાં એવી રીતે લગભગ 8-1 વાર મળ્યા છે. તમે કહો તો પછી તમે કેવી રીતે દાવો કરી શકો કે ગુરુને બરાબર સમજી શકી? તમારી પત્ની 40 વર્ષની સાથે છે તોય નથી સમજી શક્યા, ખાલી બાથરૂમમાં જ છૂટા પડતા હશો કે લેટ્રિનમાં છૂટા પડતા હશો તોય નથી સમજી શક્યા એકમેકને, તો પછી આ ગુરુ ને 8 જ વાર મળ્યા, 2 જ વર્ષના ગુરુ, નવા નકો હમણાંના જ, એને તમે કેવી રીતે સમજો? તમારો અધિકાર કેટલો, તમારી ભૂમિકા કેટલી, તમે કયા સ્તર પર ઉભેલા, ગુરુ કયા સ્તર પર ઉભેલા, તમે વામન, ગુરુ વિરાટ, ગુરુએ આખું જીવન પરમાત્માની પાછળ સમર્પિત કરેલું, ગુરુ મનથી વચનથી કર્મથી અત્યારે પણ પરમાત્માની આરાધના કરતા હતા, કારણ કે એ ગુરુને હું ઓળખતો હતો, એટલે મેં કહ્યું કે તમારા ગુરુ તો નખશિખ પવિત્ર છે, તમારા ગુરુ તો પરમાત્માના પરમ કૃપા પાત્ર છે, હવે આ ગુરુને તમે એમને એમ ક્યાંથી સમજી શકવા? જરા વધારે સત્સંગ કરો, જરા વધારે પરિચયમાં આવશો એટલે થોડે ઘણે અંશે તમે સમજી શકશો, અને તે સમજવાની વૃત્તિ રાખીને જશો તો સમજી શકશો, એ તો ભળતું જ કાક પાછું ખિસ્સામાં લઈને આવશો, સમજવાની વૃત્તિ નહીં હોય તો. એટલે તમે હવે હિંમત ના આવો, નિરાશ ન થાવ, ફરી ફરી સત્સંગ કરો, સત્સંગ છોડતા નહીં. એટલે દેવર્ષિ નારદે ભક્તિ દર્શનમાં કહ્યું કે સંત મળે, ગુરુ મળે, કદાચ પરમાત્માની પરમ કૃપાથી તો પણ સમજી ન શકાય, જલ્દી ઓળખી ન શકાય. ઓળખવાનું બહુ જગરું, કારણ કે આપણે આપણા ચશ્માથી જ ઓળખવાની કોશિશ કરીએ ગુરુને, આપણી ફૂટપટ્ટીથી જ માપવાની કોશિશ કરીએ, ગુરુ તે ફૂટપટ્ટીથી માપી શકાય. છતાં પણ એવા સારા સંતો, એવા સારા ત્યાગીઓ, એવા સારા તપસ્વીઓ, એવા સારા યોગીઓ આજે પણ આપણા દેશમાં છે, અને પરમાત્માની પરમ કૃપાથી કોઈક વાર, કોઈ ધન્ય ક્ષણે, કોઈ પાવન પડે, એમનો સુખદ સમાગમ થઈ જાય તો આપણને પ્રસન્નતા. આવતીકાલે હું તમને એવા એક સંતની વાત કરીશ, એવા એક સંન્યાસીની વાત કરીશ, કાશાય વસ્ત્રધારી સંન્યાસી, એવા એક ત્યાગી પુરુષની વાત કરીશ, જેમને મેં હમણાં જોયા, હમણાં એટલે 1 મહિનો હજુ પૂરો થયો નથી, હમણાં જ જોયા. આવતીકાલે હું તમને કહીશ, જેથી તમને જાણવા મળશે કે હજુ પણ ભારત વર્ષમાં સંતો છે, યોગીઓ છે, રૈક્વ જેવા જ છે, પરમાત્માની અંદર નિષ્ઠા રાખનારા, નમ્ર સરળ પરમાત્મા પરાયણ પુરુષો આપણા દેશમાં છે, નથી એમને સંખ્યાઓ છે, પણ એવા પુરુષોના દર્શન જયારે થાય છે ત્યારે આપણને આનંદ થાય છે. આવતીકાલે આ વિષયના અનુસંધાનમાં આપણે એ ચર્ચા કરીશું. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોપાલમ ભજ ગોપાલમ ભજ ગોપાલમ ગોપાલમ ભજ ગોપાલમ ગોપાલમ ભજ ગોપાલમ ભજ ગોપાલમ ભજ ગોપાલમ ભજ ગોપાલમ ભજ ગોપાલમ ભજ ગોપાલમ ગોપાલમ ભજ ગોપાલમ ગોપાલમ ભજ ગોપાલમ ગોપાલમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોવિંદમ 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 ભજ ગોવિંદમ ગોવિંદમ गोपालं भज गोपालं
गोपालं भज गोपालं
गोपालं भज गोपालं
गोपालं भज गोपालं
गोविंदं भज गोविंदं
गोविंदं भज गोविंदं
भज गोविंदं भज गोविंदं भज गोविंदं गोविंदं भज गोविंदं
गोविंदं
भज गोपालं भज गोपालं भज गोपालं गोपालं भज गोपालं
गोपालं भज
गोपालं गोपालं भज गोपालं
गोपालं भज गोपालं
गोविंदं भज गोविंदं
गोविंदं भज गोविंदं
पूर्णमदः पूर्णमिदं पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति।